એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવા જઈ રહ્યા છીએ જે ખરેખર વિચારતા કરી દેવું છે. જેમ્સ બાલ્વિનનું પુસ્તક નેટિવ સનના નોંધો, નોટ્સ ઓફ અ નેટિવ સન.
નમસ્કાર. હા, અને આ પુસ્તક ભલે દાયકાઓ પહેલાં લખાયું હોય પણ એમાં જે જાતિ ઓળખ અને અમેરિકન સમાજની જે વાતો છે એ આજે પણ એટલી જ કદાચ વધુ પ્રસ્તુત લાગે છે.
બિલકુલ, ખાસ કરીને જ્યારે આપણે સમાજમાં જે ઊંડા ભેદભાવો છે એને સમજવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે, તો આ પુસ્તક આપણને એક અલગ જ દ્રષ્ટિકોણ આપે છે, નહીં?
ચોક્કસ. એ માત્ર અમેરિકાની વાત નથી પણ માનવ સંઘર્ષ, આપણી અંદર ચાલતા યુદ્ધોની પણ વાત છે.
તો શરૂઆત કરીએ લેખકથી. જેમ્સ બાલ્ડવિન 1924માં જન્મ, ન્યૂયોર્કના હાર્લેમમાં. એમનો ઉછેર કંઈ સહેલો નહોતો, ખરું ને? ગરીબી, જટિલ પારિવારિક સંબંધો.
હા, બિલકુલ. એમના સાવકા પિતા જે પાદરી હતા એમની સાથેનો એમનો સંબંધ ખૂબ તણાવભર્યો હતો, અને આ બધા અનુભવો, એમણે જે જોયું, જે સહન કર્યું, એ બધું જ એમના લખાણમાં ઉતરી આવ્યું છે.
એટલે એમને ચર્ચ, સમુદાય, અશ્વેત પરિવારો પર જે મનોવૈજ્ઞાનિક દબાણ હોય એની ઊંડી સમજ હતી.
બરાબર. પણ એમની ખાસ વાત શું હતી ખબર છે? એ એક સાથે અંદરના પણ હતા અને બહારના પણ. એટલે કે હાર્લેમમાં રહ્યા એટલે એ જીવનને અંદરથી જાણતા હતા,
અને પછી પેરિસ ગયા એટલે અમેરિકાને બહારથી એક બૌદ્ધિક તરીકે વિશ્લેષણ કરી શક્યા.
ચોક્કસ. અને એમની જે ગે અને અશ્વેત તરીકેની બેવડી ઓળખ હતી એણે એમને દમન અને હાસ્યકરણના મનોવિજ્ઞાનને સમજવામાં અનોખી દૃષ્ટિ આપી.
એટલે જ એમનું લખાણ કોઈ શુષ્ક સિદ્ધાંત નથી, એમાં અંગત અનુભૂતિ છે અને સાથે એટલું જ તીક્ષ્ણ વિશ્લેષણ પણ. એ જાણે પોતાની જાતને જ કાચો માલ ગણીને અમેરિકાની નૈતિક બીમારીનું નિદાન કરતા હોય એવું લાગે.
હા, એકદમ નૈતિક સાક્ષી જેવું કામ. એમની નિખાલસતા જ એમની તાકાત હતી.
હવે પુસ્તક પર આવીએ. નેટિવ સનના નોંધો, 1955માં પ્રકાશિત. આ કોઈ એક સળંગ વાર્તા નથી પણ 10 નિબંધોનો સંગ્રહ છે, બરાબર?
હા, બરાબર. એમાં અંગત યાદો છે, સાહિત્યની સમીક્ષા છે, સમાજ પર ટિપ્પણીઓ છે. એક જાતનું મોઝેઇક છે, પણ બધાનો કેન્દ્રવર્તી વિચાર તો પેલો જ છે, જાતિવાદની મનોવૈજ્ઞાનિક અસરો.
અને એ માત્ર એમ નથી કહેતા કે જાતિવાદ ખરાબ છે, એ તો એના મૂળમાં જાય છે. પશ્ચિમી સંસ્કૃતિમાં એ ક્યાંથી આવ્યું, માણસના મન પર, એના હૃદય પર એની કેવી અસર થાય છે.
હા, અને પુસ્તક જે મૂળભૂત સવાલ પૂછે છે તે એ છે કે ભાઈ, જે સમાજ તમને માણસ તરીકે સ્વીકારવા જ તૈયાર નથી એમાં તમે ટકી કઈ રીતે શકો? તમારી માણસાઈ, પ્રેમ કરવાની ક્ષમતા, તમારી પોતાની ઓળખ, આ બધું કઈ રીતે જાણવી શકો?
ખૂબ જ અઘરો સવાલ છે.
અને પુસ્તક વાચકને પણ આ સફર પર લઈ જાય છે. શરૂઆતમાં સાહિત્યની વાત આવે, પછી હાર્લેમ અને દક્ષિણ અમેરિકામાં જાતિવાદની વાસ્તવિકતાનું ચિત્રણ,
અને પછી યુરોપના અનુભવો આવે છે જ્યાંથી એ અમેરિકન ઓળખ અને રંગભેદ પર વધુ વ્યાપક રીતે વિચારે છે.
અને એમનો ભાર એ વાત પર છે કે અશ્વેત અને શ્વેત અમેરિકનોના ભાગ્ય એકબીજા સાથે જોડાયેલા છે. આ કોઈ અશ્વેત લોકોની સમસ્યા નથી,
પણ આ તો અમેરિકન લોકશાહી અને મૂળભૂત માનવતા સામેનો જ પડકાર છે.
ચાલો થોડું ઊંડા ઉતરીએ. પુસ્તકના 3 ભાગ છે. પહેલા ભાગમાં સાહિત્ય અને સંસ્કૃતિની વાત છે.
હા, પેલો નિબંધ એવરીબડીઝ પ્રોટેસ્ટ નોવેલ, એમાં એમણે વિરોધ નવલકથાની ટીકા કરી છે, ખાસ કરીને અંકલ ટોમ્સ કેબિનની.
બરાબર. એમનો મુદ્દો એ હતો કે આવી નવલકથાઓ શું કરે છે, એ પાત્રોને બહુ સરળ બનાવી દે છે. કાં તો બિચારા સારા પીડિત હોય અથવા સાવ ખરાબ દમન કરનાર.
એટલે માણસની જે અંદરની જટિલતા હોય, સારા નરસાનું મિશ્રણ, એ ગાયબ થઈ જાય છે. એને એક કળા અને નૈતિકતા બંનેની નિષ્ફળતા ગણાવે છે.
હા, અને પછી મેની થાઉઝન્ડ્સ ગોન નિબંધમાં એ રિચર્ડ રાઇટની નેટિવ સન અને એના પાત્ર બિગર થોમસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
એમાં પણ એમનો એ જ મુદ્દો છે કે બિગરનું પાત્ર પણ જાણે શ્વેત સમાજની નફરતનું જ પ્રતિબિંબ છે. એનામાં પોતાનું કોઈ આંતરિક જીવન નથી સિવાય કે નફરત.
ચોક્કસ. બાલ્ડવિન ભાર મૂકે છે કે અશ્વેત હોવાનો અનુભવ માત્ર દમનની પ્રતિક્રિયા નથી, એ પોતાની રીતે એક સમૃદ્ધ જટિલ માનવ અનુભવ છે. એને માત્ર વિરોધના ચોકઠામાં ફિટ ન કરી શકાય.
હવે બીજો ભાગ જે અમેરિકામાં અશ્વેત જીવનના એમના સીધા અવલોકનો પર છે, ધ હાર્લેમ ગેટો.
હા, આમાં હાર્લેમનું એકદમ તીક્ષ્ણ ચિત્રણ છે. ત્યાંની સંસ્થાઓ જેમ કે ચર્ચ, પ્રેસ, એની પણ ટીકા છે. અને પેલી વાત, અશ્વેત અને યહૂદી સમુદાયો વચ્ચેનો તણાવ.
એ બહુ રસપ્રદ વિશ્લેષણ છે. એ બતાવે છે કે કેવી રીતે મોટી દમનકારી સિસ્ટમ નીચે દબાયેલા જૂથોને જ એકબીજા સામે લડાવી દે છે.
બરાબર. અને પછી આવે છે પેલો મુખ્ય નિબંધ, નોટ્સ ઓફ અ નેટિવ સન. પુસ્તકનું શીર્ષક પણ એ જ છે.
આ નિબંધ ખરેખર હૃદયસ્પર્શી છે. 1943નો ઉનાળો, એમના સાવકા પિતાનું મૃત્યુ, અને એ જ દિવસે હાર્લેમમાં રમખાણો ફાટી નીકળ્યા.
અને એ આ બે ઘટનાઓને જોડે છે, પોતાના પિતા સાથેના એમના જટિલ સંબંધ, પિતાની અંદર રહેલી કડવાશ, પેલી નફરત,
અને પછી એ જ કડવાશ, એ જ ઝેર પોતાની અંદર પણ છે, એ ઓળખવું અને સ્વીકારવું, એ ખૂબ હિંમતનું કામ છે.
હા, અને અહીં જ એ પેલો સંઘર્ષ સ્પષ્ટ કરે છે. આ નફરતથી ભસ્મ થયા વગર પોતાના વારસાનો, પોતાના પિતાનો સામનો કેવી રીતે કરવો?
અને એમનો પેલો પ્રખ્યાત નિષ્કર્ષ,
નફરત જે ઘણું નષ્ટ કરી શકે છે, તે નફરત કરનારને નષ્ટ કરવામાં ક્યારેય નિષ્ફળ જતી નથી. શું વાક્ય છે! આત્મવિનાશકતાનું આનાથી સચોટ વર્ણન ભાગ્ય જ મળે.
પછી ત્રીજો અને છેલ્લો ભાગ, યુરોપના અનુભવો, સ્ટ્રેન્જર ઇન ધ વિલેજ.
હા, પેલું સ્વિટ્ઝર્લેન્ડનું નાનકડું ગામડું જ્યાં લોકોએ પહેલીવાર કોઈ અશ્વેત વ્યક્તિને જોયો. બાલ્ડવિન ત્યાં થોડો સમય રહ્યા હતા.
એ અનુભવો એમને શું શીખવે છે?
એમને ત્યાંના લોકોની જે નિર્દોષતા દેખાઈ, એના પરથી એ શ્વેત ઓળખના ઊંડા ઐતિહાસિક મૂળ અને કેવી રીતે અશ્વેત અન્ય પર નિર્ભર છે, એના પર વિચાર કરવા પ્રેરાય છે.
એટલે ત્યાં એમને સમજાયું કે અમેરિકાની જાતિ સમસ્યા કેમ અલગ છે.
હા, કારણ કે અમેરિકામાં તો અશ્વેત અને શ્વેત લોકોનો ઇતિહાસ એટલો ગૂંથાયેલો છે, એમણે એકબીજાને બનાવ્યા છે, એટલે એમણે સાથે રહેવાનો માર્ગ શોધવો જ પડશે. અલગ થવાનો વિકલ્પ નથી.
આ ફરી પેલી જોડાયેલા ભાગ્યવાળી વાત આવી.
બરાબર. આ નિબંધ એ વાતને એકદમ સ્પષ્ટ કરે છે.
તો આખા પુસ્તકમાંથી અમુક મુખ્ય વિષયો કે સંદેશાઓ તારવી શકીએ. પહેલો તો સ્પષ્ટ છે, જાતિવાદનો મનોવૈજ્ઞાનિક બોજ, આર્થિક કે કાયદાકીય નુકસાન કરતા પણ અંદર જે ઘા પડે છે એની વાત.
હા, પેલું જાતીય ઝેર જે એમના પિતાની કડવાશમાં દેખાય છે, ખુદ લેખકના ગુસ્સામાં દેખાય છે, આ આંતરિક નુકસાન પર બાલ્ડવિનનો ફોકસ છે.
બીજો મુદ્દો જે આપણે વારંવાર કહી રહ્યા છીએ, અશ્વેત અને શ્વેત અમેરિકા વચ્ચેનો ગાઢ અને અનિવાર્ય સંબંધ, એમના ભાગ્ય જોડાયેલા છે.
અને એટલે જ નિગ્રો સમસ્યા એ માત્ર અશ્વેત લોકોની સમસ્યા નથી, પણ મૂળભૂત રીતે અમેરિકન સમસ્યા છે. આ વાત આપણા સમાજના સંદર્ભમાં પણ વિચારવા જેવી છે, નહીં? ઘણીવાર આપણે અમુક મુદ્દાઓને એમની સમસ્યા કહીને ટાળી દઈએ છીએ.
સાચી વાત. ત્રીજું, અંધ ક્રોધના જોખમો અને પ્રેમની આવશ્યકતા. પણ આ પ્રેમ એટલે કોઈ લાગણીવેળા નહીં.
ના, બિલકુલ નહીં. આ બહુ જ અઘરો પડકારરૂપ પ્રેમ છે, જે સામેવાળાની માનવતા જોવાનો આગ્રહ રાખે, ભલે ગમે તેટલો વિરોધ હોય, પણ સાથે ન્યાય માટે લડવાનું છોડવાનું નથી.
આ સંતુલન કેવી રીતે જાળવવું એ જ મોટો પડકાર છે.
ચોક્કસ. ચોથો મુદ્દો, વર્ગીકરણથી પરે ઓળખની શોધ. બાલ્ડવિન સરળ લેબલોને નકારે છે. એમને યુરોપ જઈને સમજાયું કે મૂળભૂત રીતે તો એ અમેરિકન છે.
એટલે સમાજ ભલે ગમે તે ચોકઠામાં બેસાડવાનો પ્રયત્ન કરે, પોતાની જટિલ ઓળખને સ્વીકારવી અને જીવવી.
અને પાંચમો મુદ્દો, જે પહેલા ભાગમાં હતો, ભાવનાત્મક વિરોધ કળાની નિષ્ફળતા. જે કળા માત્ર વિરોધ કરવા માટે જ હોય, એ ઘણીવાર પ્રચાર જેવે બની જાય છે.
કારણ કે એ માણસની જટિલતાને બદલે સરળ નાયકો અને ખલનાયકો બનાવી દે છે.
હા, જ્યારે સાચી કળા એ તો આ જટિલતાઓને જ ખોલવી જોઈએ, એનું અન્વેષણ કરવું જોઈએ.
હા, પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે સીધા સ્પર્શી જાય. અમુક યાદગાર વાતો પર નજર કરીએ.
હા, ચોક્કસ. જેમ કે એમનું કહેવું કે ભૂતકાળ મરી ગયો છે એવું માનવું એ ભાવનાત્મક ભૂલ છે. આનો શું અર્થ થાય?
મારા ખ્યાલથી એ કહેવા માંગે છે કે ઇતિહાસ ક્યારેય પૂરો નથી થતો. એની અસર આપણા વર્તમાન પર, આપણી ઓળખ પર, આપણી સંસ્થાઓ પર સતત પડતી રહે છે. એને ભૂલી જવાનો ડોળ કરવો એ ભ્રમમાં જીવવા બરાબર છે.
બરાબર. એનો સામનો કરવો જ પડે. બીજો એક ઊંડો વિચાર, લોકો પોતાની નફરતને એટલા મજબૂતીથી વળગી રહે છે કારણ કે તેઓ જાણે છે કે એકવાર નફરત જતી રહેશે તો તેમને પીડાનો સામનો કરવો પડશે.
આ તો કમાલની વાત છે. નફરત જાણે એક બચાવ કવચ બની જાય છે પોતાની અંદરની નબળાઈ, દુઃખ એ બધાથી બચવા માટે.
હા, નફરત છોડવી એટલે એ પીડાનો સામનો કરવો જે કદાચ વધુ અઘરું લાગે, એટલે લોકો નફરતને પકડી રાખે છે.
અને પેલી શ્વેતતા વિશેની વાત?
હા, શ્વેત એ શક્તિ માટેનું રૂપક છે. વ્હાઇટ ઇઝ અ મેટાફોર ફોર પાવર. એટલે કે શ્વેત હોવું એ કોઈ જૈવિક હકીકત નથી, પણ સત્તા ટકાવી રાખવા માટે ઊભી કરાયેલી એક સામાજિક રાજકીય રચના છે.
બીજા બે વિચારો પણ બહુ મહત્વના છે. એક તો જેનો સામનો કરવામાં આવે છે તે બધું બદલી શકાતું નથી, પરંતુ જ્યાં સુધી તેનો સામનો ન થાય ત્યાં સુધી કશું બદલી શકાતું નથી.
એટલે કે પરિવર્તન માટે પહેલું પગલું છે સત્યનો, સમસ્યાનો સ્વીકાર કરવો, ભલે એ ગમે તેટલું અસ્વસ્થ કરનારું હોય. એના વગર શરૂઆત જ ન થઈ શકે.
અને છેલ્લું, જે અશ્વેત અમેરિકનોના અનુભવ વિશે છે. આ દેશમાં નિગ્રો હોવું અને પ્રમાણમાં સભાન હોવું એટલે લગભગ હંમેશા ક્રોધમાં રહેવું.
હા, આ બતાવે છે કે સતત અન્યાયનો અનુભવ અને એની સભાનતા કેવી રીતે ગુસ્સો પેદા કરે છે. અને એ ગુસ્સો અતાર્કિક નથી, પણ એ પરિસ્થિતિનો તાર્કિક પ્રતિભાવ છે.
પડકાર એ છે કે એ ગુસ્સાને રચનાત્મક રીતે કેવી રીતે વાળવો જેથી એ આત્મઘાતી ન બને.
આ બધી વાતો સાંભળીને એમ લાગે કે આ તો અમેરિકાની વાત છે, પણ મને લાગે છે કે આ વિચારો આજે આપણા માટે પણ બહુ ઉપયોગી છે.
કઈ રીતે? દાખલા તરીકે,
વ્યક્તિગત વિકાસ માટે આપણે સૌ આપણી અંદર રહેલા ગુસ્સા, પૂર્વગ્રહો, જૂની પીડાઓ એના મૂળ તપાસી શકીએ. પહેલી વાત, નફરત નફરત કરનારને નષ્ટ કરે છે. એ તો સંબંધો સુધારવા અને શાંતિ માટે બહુ જ મહત્વનો સિદ્ધાંત છે.
હા, અને સામાજિક ગતિશીલતા સમજવા માટે પણ. આપણે જાતિ, ધર્મ, વર્ગ વિશે જે વાતો કરીએ છીએ એની પાછળના મનોવિજ્ઞાનને સમજવું, સિસ્ટમમાં રહેલી અસમાનતા લોકોના મન પર, એમના આત્મવિશ્વાસ પર કેવી અસર કરે છે એ સમજાય તો કદાચ આપણે વધુ સહાનુભૂતિ રાખી શકીએ. કાર્યસ્થળોમાં પણ આ સમજ જરૂરી છે.
અને મીડિયાનું વિવેચનાત્મક મૂલ્યાંકન, આપણે જે વાંચીએ છીએ, જોઈએ છીએ એને વધુ ઊંડાણથી જોતા શીખીએ. કોણ બોલી રહ્યું છે, કોનો દૃષ્ટિકોણ છે, પાત્રો સાચા માણસ જેવા છે કે ખાલી સારા ખરાબના ખાનામાં વેચાયેલા છે.
બરાબર. અને પેલી યુરોપવાળી વાત પરથી વૈશ્વિક સંદર્ભમાં નેવિગેશન, ક્યારેક પોતાની સંસ્કૃતિની બહાર નીકળીને પોતાની જાતને અને સમાજને જોવાથી નવી દ્રષ્ટિ મળે છે, વધુ સ્વજાગૃતિ આવે.
અને છેલ્લે, નાગરિક જોડાણ અને સક્રિયતા. જો આપણે કોઈ સામાજિક અન્યાય સામે અવાજ ઉઠાવવા માંગતા હોઈએ તો બાલ્ડવિન આપણને શીખવે છે કે એ ભાવના કે અંધ ક્રોધથી નહીં, પણ સ્પષ્ટ દ્રષ્ટિ, સિદ્ધાંતો અને માનવતા માટેના પ્રેમથી થવું જોઈએ. ન્યાય માટે લડતી વખતે પણ માનવતા જાળવી રાખવી.
આ ચર્ચા પરથી જો મારે એક મુખ્ય બોધપાઠ લેવો હોય તો એ છે કે સમાજના મોટા સંઘર્ષો અને વ્યક્તિના મનના સંઘર્ષો અલગ નથી. બહારની દુનિયામાં અન્યાય સામે લડતા પહેલા પોતાની અંદર રહેલા પૂર્વગ્રહો અને ભયનો સામનો કરવાની હિંમત જોઈએ. આત્મપરીક્ષણ બહુ જરૂરી છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે બોલ્ડવિન કેવી રીતે અત્યંત અંગત અનુભવને સાર્વત્રિક સત્ય સાથે જોડે છે. પોતાની પીડામાંથી એ આખા સમાજ માટેનું દર્શન ઊભું કરે છે. એમની પ્રામાણિકતા અને સંવેદનશીલતા અદ્ભુત છે. આ પુસ્તક માત્ર જાતિ વિશે નથી, પણ માણસ હોવાનો અર્થ શું છે, પ્રેમ શું છે, ઇતિહાસ સાથેનો આપણો સંબંધ શું છે, એ બધા પરનું ચિંતન છે.
હા, એ યાદ અપાવે છે કે ઇતિહાસ વ્યક્તિગત છે, પ્રેમ કરવું એ સહેલું નથી, એક કઠોર શિસ્ત છે, અને આખરે તો આપણી સહિયારી માનવતા જ એક સારા સમાજનો પાયો બની શકે.
અને એક વિચાર સાથે સમાપન કરીએ. બાલ્ડવિને જે રીતે પોતાના સમયના કડવા સત્યનો સામનો કર્યો અને એને વાચા આપી, શું આજે આપણે આપણા સમયના જટિલ સત્યનો સામનો કરવા તૈયાર છીએ? શું આપણી પાસે એવા અવાજો છે જે આટલી જ નિર્ભયતાથી વાત કરી શકે? વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.